પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સલામ અને તમને દરેકને મળીને અને તમારી સાથે ઈસુનું ભજન કરવાનો જે પ્રભુએ મને એક લહાવો આપ્યો, તક આપી, એના માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. જ્યારે અમે માર્ગમાં આવી રહ્યા હતા ત્યારે ચેરે બે ભાઈએ કહ્યું કે સવારમાં આ ચર્ચના સભ્યો બીજા ચર્ચમાં અથવા સંગતમાં જાય ફેલોશીપમાં અને પછી પણ ગુજરાતી તરીકે મળતા હોય છે, અને આ ઈશ્વર પ્રત્યેનો જે તમારો પ્રેમ અને જે સંગત માટેની તમારી જે ભાવના છે એના માટે હું ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું. સાથે મારા ખ્યાલમાં છે એ પ્રમાણે આ જગ્યા પર યુએસમાં પ્રથમ એક આવું ચર્ચ છે કે જે ગુજરાતી ચર્ચ બનાવવામાં આવ્યું, અને એ પણ મને બહુ આનંદ એનાથી થયો કે આ અહીંના લોકો ઈશ્વરના ભજન માટે ને ઈશ્વરના માટે કેટલી જે હૃદય છે, ભાવના છે, એના માટે પણ હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. મારું નામ રાજેશ મેકવાન છે, હું નડિયાદનો વતની છું. 21 જાન્યુઆરી 1985માં મેં મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું હતું. તેથી અત્યાર સુધી પ્રભુએ એની કૃપામાં મને સંભાળ્યો. પ્રભુએ મને આત્મિક જીવનમાં આગળ ચાલવા માટે જે કૃપા આપી, અને ત્યાર પછી મારી કોલેજ પછી 1994ની અંદર મેં મારું જીવન સેવાના માટે સમર્પિત કર્યું, અને ખાસ કરીને મિશનરી સેવાના માટે પ્રભુ મને દોરી રહ્યા હતા. મેં બાઇબલ અભ્યાસ કર્યો પુનામાં, અને ત્યાર પછી વિશ્વવાણી સાથે હું આ મિશનરી કાર્ય કરી રહ્યો છું. અને તમે પણ મને તમારી પ્રાર્થનામાં ખાસ યાદ રાખશો એવી મારી ખાસ તમને વિનંતી છે. અને હું પુષ્કળ આભાર માનું છું કે ઈશ્વરે મને જે તક આપી આ સંગતમાં ભાગ લેવા માટે, પ્રભુનું વચન આપવાના માટે, અને આ ચર્ચના આગેવાનો અને દિનકર સાહેબ એમને પણ જે મને તક આપી એના માટે પણ હું દરેકનો હું પુષ્કળ આભાર માનું છું. ટૂંકી સેવા સંબંધી માહિતી આપીશ, તમે તમારી પ્રાર્થનામાં તેને યાદ રાખી શકો. વિશ્વવાણી એ વણ ખેડાયેલા વિસ્તારોની અંદર એ કાર્ય કરી રહી છે. ખાસ કરીને આખા ભારતની અંદર વિશ્વવાણીનું જે કાર્ય છે એ 25 જિલ્લામાં છે, 25 રાજ્યોમાં છે, અને જે જિલ્લા છે 128, ભારતના 128 જિલ્લા અને ગુજરાતના આપણે 8 જિલ્લાની અંદર કામ કરીએ છીએ. અને ટોટલ ગુજરાતના ભારતના 6,036 ગામો અને ગુજરાતના 496 ગામોની અંદર હાલની અંદર સુવાર્તા સેવકને મૂકવામાં આવ્યો છે મિશનરીને, અને ત્યાં આગળ સુવાર્તા પહોંચવામાં આવી રહી છે. આખા ભારતની અંદર જો ટોટલ આપણે સેવકો અત્યારે જોઈએ જે મિશનરી કાર્ય કરી રહેલા, એ 3,006 છે અને ગુજરાતના 143 છે. અને બાઇબલ અભ્યાસ જૂથ ગુજરાતની અંદર હાલમાં 496 છે, આરાધના જૂથ 216 છે. અને આ વર્ષ દરમિયાન ટોટલ ભારતમાંથી 7,000 ગામોને પહોંચવાનું છે અને ગુજરાતના 162 ગામો, લગભગ આખા ભારતના 1,00,000 ગામોને પહોંચવાનું એ દર્શન આપ્યું છે, અને એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 2020 સુધીમાં એ ગામોને પહોંચી શકાય એના માટે તમે તમારી ખાસ પ્રાર્થનામાં યાદ રાખશો. અને ગુજરાતના 9,000 ગામોને પહોંચવાનું છે, અને હજુ જે પહોંચ્યા છે એ ફક્ત 496, અને એ માટે તમારી ખાસ પ્રાર્થનાની જરૂર છે. એવા વિસ્તારોમાં કાર્ય થાય છે કે જે વણ ખેડાયેલા વિસ્તારો છે, જ્યાં આંગળી સુવાળતા ગઈ નથી, અને એવા ગામોની અંદર ઈશ્વર એ કાર્ય કરે છે. ઘણા બધા લોકોના જીવનો બદલાઈ રહ્યા છે, અને એના માટે આપણે ફક્ત ઈશ્વરને મહિમા આપીએ છીએ, માત્ર એ ઈશ્વરની કૃપા છે. આજે આપણે પ્રભુના વચનમાંથી જે આપણે જોવા માંગીએ છીએ, અને જે પ્રમાણે તમારી આગળ જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, હગ્ગાઈ પ્રબોધકનું પુસ્તક અને તેનો 1 અધ્યાય અને તેની 1 થી 11 કલમ સુધી આપણે જોવાના છીએ, અધ્યાય જોવાના છે. આપણે 1 થી 8 કલમ આપણે વાંચી છે, પણ એના 2 અધ્યાયમાંથી અમુક ભાગ પણ આપણે જોવાના છે. તો આપણે ઈશ્વરની સહાય માગીએ અને આપણે પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજેશન પર બિરાજમાન અમારા સ્વર્ગીય પિતા, તમારા બાળકો તરીકે અમે તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ. પ્રમાણ ઈશ્વર પિતા, તમે મહાન ઈશ્વર છો અને પ્રભુ તમે તમારી ઓળખ તમે અમને આપી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચન એ તમારા પવિત્ર આત્મા દ્વારા લખાયા છે ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે તમારો પવિત્ર આત્મા અમને તમારા વચનો શીખવે તેના માટે તમે કૃપા થવા દો. અમે અમારા જીવનો તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમેન. આજનું જે એ શીર્ષક આપ્યું છે, ઈશ્વરનું જીવનમાં પ્રથમ સ્થાન, ઈશ્વરનું જીવનમાં અગ્રિમતા, પ્રથમ સ્થાન આપવું. જે આ અધ્યાય વાંચ્યો અને એનો જે લેખક છે એ હાગ્ગાઈ છે અને એનો અર્થ થાય છે ઉત્સવ. કદાચ એનો જન્મ એ કદાચ એ તહેવારની નજીકમાં થયો હશે માટે હાગ એટલે ઉત્સવ તરીકે એનો જે એનું નામ આપવામાં આવ્યું. અને બીજી બાબત, એની જે સેવાની જે શરૂઆત થઈ એ જે ફૂલ મૂન કહેવાય, ન્યૂ મૂન કહેવાય ને, એ સમયથી એની સેવાની શરૂઆત થઈ અને કદાચ એ બધા કારણોના લીધે એનું નામ હાગ્ગાઈ એ પ્રબોધકનું નામ આપ્યું અથવા એ હાગ્ગાઈ એનું નામ આપવામાં આવ્યું. અને ખાસ કરીને બે અધ્યાય છે, જ્યારે જ્યારે હું આ બે અધ્યાય વાંચું છું ત્યારે ઈશ્વર મારી સાથે વ્યક્તિગત રીતે મને વ્યવહાર કરે છે અને મારા જીવનની અંદર ઘણી બધી બાબતો એવી છે કે એની મારી એના જે સ્થાનો એને પ્રથમ સ્થાન શું આપવું એ સંબંધી પ્રભુ મને દોરવણી આપે છે. અને આજે એ પ્રભુના વચનમાંથી આપણે જોવાના છીએ. ખાસ કરીને આ બે જ અધ્યાય છે પરંતુ એની અંદર જે બધી તારીખો લખવામાં આવી છે બહુ પદ્ધતિસર લખવામાં આવી છે, બહુ તારીખો લખવામાં આવી છે અને તેનો જે સંદેશ છે એ પણ બહુ સ્પષ્ટ છે. ખાસ કરીને જો આપણે એનો ઇતિહાસ સંબંધી આપણે જ્યારે જોઈએ તો 1445માં નિર્ગમન એટલે કે ઇઝરાયલ પ્રજા મિસરમાંથી ગુલામીમાંથી મુક્ત થઈ અને ત્યાંથી તે બહાર આવી. 1095ની અંદર રાજાઓની શરૂઆત થઈ, તે લોકો રાજા માગ્યા અને 606ની અંદર તે લોકો બંદીવાસમાં ગયા. ઈશ્વરે તે લોકોને બંદીવાસમાંથી ગુલામીમાંથી મુક્ત કર્યા. મિશનની ગુલામીમાં જ્યારે તે લોકો હતા અને જુલમ વેઠી રહ્યા હતા અને એ સમયમાં ઈશ્વરને તેઓ પોકાર કર્યા અને ઈશ્વરે તેમને એ બંદીવાસમાં ગુલામીમાંથી તેમને છોડાવ્યા અને 40 વર્ષ સુધી પ્રભુએ તેમની સાથે વાત કરી, વ્યવહાર કર્યો, અલગ અલગ રીતે પ્રભુએ તેમનું વચન આપ્યું, નિયમશાસ્ત્ર તેમને આપવામાં આવ્યું. પરંતુ જ્યારે એ લોકો વચનના દેશમાં ગયા ત્યારે તેઓ ઈશ્વરને ભૂલી ગયા અને ત્યાંની જે સંસ્કૃતિ હતી, આજુબાજુના લોકો હતા, એ લોકોના દેવદેવોની તેઓ લોકો પૂજાની શરૂઆત કરી. એ લોકો સમૃદ્ધિ તેઓને મળી. એ લોકો જ્યારે ખેતીમાં તેમણે પુષ્કળ ઉપજ થઈ, તેમણે ઘર બાંધી, પરિસ્થિતિની અંદર તેઓ ઈશ્વરને ભૂલી ગયા. અને જે ઈશ્વરે એવું કહ્યું હતું કે હું તમને મિસરમાંથી છોડાવનાર ઈશ્વર છું, એ ઈશ્વરે ફરી વખત એમને બાબેલની અંદર એમને બંદીવાસની અંદર તેમને મોકલવામાં આવ્યા કારણ કે તેઓ ઈશ્વરને તેઓ ભૂલી ગયા હતા. અને 606 BCની અંદર તેઓ બંદીવાસમાં ગયા અને 586 BCની અંદર મંદિરનો નાશ કરવામાં આવ્યો. પ્રભુને એના લોકો પ્રત્યે જાણે કે પ્રભુને કદાચ બિલ્ડિંગ, કદાચ મકાનો એ તરફ ના હોય પણ એથી વધુ જે પ્રેમ છે એ ઈશ્વરને એ લોકો પ્રત્યે છે. જ્યારે ઈશ્વરે આ લોકોએ જ્યારે ઈશ્વરને છોડ્યા ત્યારે એ લોકો અને પ્રભુએ બંદીવાસમાં મોકલ્યા અને એ સમયની અંદર પ્રભુએ શિક્ષા કરી અને મંદિરનો પણ નાશ કર્યો. પરંતુ 536 BCની અંદર આ જે પ્રજા હતી એમને પ્રભુ ફરી વખત પાછા લાવ્યા અને એ પાછા લાવ્યા અને તેમને એ જણાવવામાં આવી કે તમારે મંદિર બનાવવાનું છે. અને એ લોકોએ મંદિર બનાવવાની શરૂઆત કરી અને 14 વર્ષો સુધી પછી એમને એ કામ પડતું મૂક્યું અને એને એમને ઘણા એના બહાનાઓ બનાવ્યા કે અમને આગળ પુષ્કળ સતાવણી છે, અમે આ પ્રમાણે કરી શકતા નથી, અમે આવા લોકો છીએ, અમે બહુ થોડા લોકો છે. અને એ સમયની અંદર હાગ્ગાઈ પ્રબોધકના દ્વારા આ પ્રભુનું વચન આવ્યું અને આ વચનનો જે સમયગાળો છે એ 15 અઠવાડિયાનો જે સમયગાળો છે. આપણી તારીખો પ્રમાણે જોઈએ તો 29 ઓગસ્ટથી 18 ડિસેમ્બર સુધી 520 BCની અંદર એ આ પ્રભુનું વચન આવ્યું. અને એ વચનની અંદર જે ખાસ બાબત જે કહેવામાં આવી કે તમે મને ભૂલી ગયા છો. અહીં આગળ આપણે જે જોઈએ છીએ કે બીજી કલમમાં લખવામાં આવ્યું છે, સેનાનો દેવ યહોવા કહે છે કે આ પ્રજા કહે છે કે વખત આવ્યો નથી, એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો નથી. ત્યારે યહોવાનું વચન અગ્રબોધકની મારફતે આવ્યું કે આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારા છતવાળા ઘરોમાં રહેવાનો આ વખત છે શું? પ્રભુ આ સમયની અંદર તેમણે તેમનું વચન મોકલ્યું. ખાસ કરીને આપણે અત્યારે જોઈએ તો ડૉક્ટર વ્યક્તિની જ્યારે તકલીફ હોય, બીમારી હોય, તો એને તપાસે અને એનું નિંદાન કરે કે ખરેખર આ પ્રશ્ન છે. પછી એ ડૉક્ટર એ પણ કહે કે આના આ ચિહ્નો છે, આના કારણે આ બીમારી છે, એમને ખબર પડે છે. અને ત્યાર પછી ડૉક્ટર એની દવા પણ આપે છે. અને જે આખી બાબત પ્રભુ અહીં આગળ જે કરી રહ્યા છે એ આપણે બહુ જોઈ શકીએ છીએ કે પ્રભુ જે કહી રહ્યા છે કે તમારી જે તકલીફ છે અને મુખ્ય જે તકલીફ છે, તમે જે મને પ્રથમ સ્થાન આપવું જોઈએ, એ પ્રથમ સ્થાન આપવાનું તમે પડતું મૂક્યું છે. અને મંદિર બનાવવાની જે તમને સોંપવામાં આવ્યું હતું, એ મંદિર તમે બનાવવાનું પડતું મૂકીને એની જગ્યા પર તમે તમારા છતવાળા ઘરો તમે બનાવ્યા છે. અને એ સમયની અંદર એ લોકો છતવાળા ઘરો બનાવવાના માટે એનું લાકડું એ લોકો લેબોનનથી લાવતા હતા, જે બહુ જ કિંમતી હતું. અને એ સમયમાં એ લોકોએ મંદિરનું કાર્ય એમને બંધ રાખ્યું હતું. અને એમને જે અગ્રીમતા હતી, ઈશ્વરને જે પ્રથમ સ્થાન આપવાની બાબત હતી, એ બાબત એમને પડતી મૂકી હતી. પરંતુ એમને પોતાની બાબતો સંબંધી સ્થાન આપ્યું હતું. અને એ સમયની અંદર પ્રભુ એના સેવક દ્વારા આ વચન મોકલે છે. આમાં જે કહેવામાં આવ્યું છે કે તમે આ મંદિર જે ઉજ્જડ પડેલું છે, ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારા છતવાળા ઘરોમાં રહેવાનો આ વખત છે શું? લોકોએ તેમની અગ્રીમતા બદલી નાખી છે. ઈશ્વરને જે પ્રથમ સ્થાન આપવું જોઈએ તે આપ્યું નથી. ઘણી વખત આપણા જીવનમાં પણ એ બાબત બની છે કે આપણે ઈશ્વરને જે પ્રથમ સ્થાન આપવું જોઈએ એ કદાચ આપણે આપ્યું ના હોય, કદાચ આપણી જે અગ્રીમતા છે એ બદલી નાખી હોય. ઘણી વખત શેતાન એ પ્રયત્નો કરતો હોય છે કે આપણે ઈશ્વરને જે પ્રથમ સ્થાન આપવાની જગ્યા પર કદાચ બીજી બધી બાબતોને આપણે સ્થાન આપીએ. અને એ સમયની અંદર ઈશ્વરનું જે વચન આવે છે, ખાસ કરીને જે મંદિરની બાબત લખવામાં આવી છે, ત્યારે એક બાબત જોઈએ કે આપણે પણ એક ઈશ્વરનું મંદિર છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગતતાના તરીકે આપણે સ્વીકાર્યા નથી, તો આપણું શરીરરૂપી મંદિર એ જાણે કે ઉજ્જડ પડી રહેલું છે, એવી પરિસ્થિતિમાંથી જે નાશમાં જઈ રહેલું છે, ત્યારે પ્રભુનું વચન કહે છે કે તમે મને પ્રથમ સ્થાન આપ્યું નથી. બીજી બાબત એ પણ કહે છે કે જ્યારે આપણા જીવનની અંદર કદાચ આપણા કુટુંબની બાબત, કાં તો આપણા નોકરીની બાબત, કાં તો કોઈ બીજી કોઈ બાબત હોય ને ઈશ્વરને જો સ્થાન ના હોય, ત્યારે ઈશ્વર એ બાબત સહન કરી શકતા નથી. અને ત્યારે પણ પ્રભુ કહે છે કે તમે મને પ્રથમ જે સ્થાન આપવું જોઈએ એ સ્થાન આપ્યું નથી. આપણું જીવન ઈશ્વરે આપણને આપ્યું છે, અને એ શરીર એ ઈશ્વરનું મંદિર છે. એ મંદિરને આપણે કેવી રીતે આપણે રાખીએ છીએ એ પણ આપણા માટે એક બહુ મોટો એક પડકાર છે. એ સંબંધી ઈશ્વરનું વચન આપણી સાથે વાત કરે છે. તો જ્યારે ઈશ્વરને અગ્રીમતા આપવામાં ન આવે, પ્રથમ સ્થાન આપવામાં ન આવે, ત્યારે જે કઈ કઈ બાબતો બને છે, એના કયા ચિહ્નો છે એ પ્રભુનું વચન બતાવે છે. પહેલું જે એનું ચિહ્ન છે એ અંતુસ, અને જે બીજું જે ચિહ્ન છે એ ઈશ્વરની શિક્ષા. બે મોટા ચિહ્નો છે. જો કોઈ બીમારી હોય ને એના જો કોઈ ચિહ્નો થતા હોય, તો કદાચ અમુક બાબતો આ પ્રમાણે થાય તો આ બીમારી કહી શકાય, એ પ્રમાણે અસંતોષ એ પહેલી એનું ચિહ્ન છે. અને જે બીજું જે ચિહ્ન છે એ પ્રભુની શિક્ષા. અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે 5મી કલમમાં, તો હવે સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો. તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો પણ ધરાયને નહીં, તમે પીવો છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. ખાવાની બાબતમાં જે સંતોષ થવો જોઈએ, જે તૃપ્તિ મળવી જોઈએ એ બાબત નથી. એની જે બાબત કહેવામાં આવે કે ઘણી વખત જે ઈશ્વરને પ્રથમ સ્થાન આપવામાં ના આવે, અને એના કારણે જ્યારે જીવનની અંદર અસંતોષ આવે, જીવનની અંદર જે ખાલીપો આવે, અને એ પૂરવાના માટે વ્યક્તિ ઘણી વખત જૂના જે સુખ અથવા જે શોખની બાબતો, એ બધી બાબતો કરીને એ અસંતોષ પૂરવાના માટે પ્રયત્ન કરે છે. પરંતુ તે પ્રમાણે પણ તેઓ એ અસંતોષ જે છે એ લોકો એ અસંતોષને એ પૂરો કરી શકતા નથી, એમાં તે લોકો સંતોષ પામી શકતા નથી. અને એ બાબત આપણે પ્રભુના વચનમાંથી આપણે જોઈએ છીએ. બીજી જે બાબત આપણે જે જોઈએ છીએ કે તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી અને જે કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે. વસ્ત્રો પહેરવા અને કદાચ એનામાંથી જે ગરમી અથવા જે એનો હેતુ જે પૂરો થવો જોઈએ એ પૂરો થતો નથી. અને કદાચ જો આપણે અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો કદાચ કપડાં દ્વારા પ્રશંસા પામવા દ્વારા સુંદર કપડાં પહેરીને પ્રશંસા હું પામું અને કદાચ મારો જે ખાલીપો છે મારો અસંતોષ છે એ પૂરો કરવા માટે પ્રયત્ન કરું પણ એનાથી થતો નથી. મારા સુખ મારા શોખનાથી હું જ્યારે પૂરો કરવા પ્રયત્ન કરું પણ એ પણ એનાથી થતું નથી. જે વસ્ત્રો કે હું એવા પહેરું મારી પ્રશંસા થાય બધા લોકો મારી વાહ વાહ કરે પરંતુ અંદરથી હૃદય એ ઘણું બધું ખાલી હોય છે. ઘણા બધા લોકો આ દુનિયામાં એવા છે કે જેમને બહુ માન મળ્યું હોય છે પ્રશંસા એમની થતી હોય છે પરંતુ અંદરથી તે લોકો ખાલી હોય છે કારણ કે ઈશ્વરને જે સ્થાન આપવું જોઈએ એ લોકોએ ઈશ્વરને જે સ્થાન આપ્યું નથી. જે બીજી અને ત્રીજી જે બાબત છે અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે. પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે ઘણા લોકો સંપત્તિ મેળવવા દ્વારા પાછા એટલા પડી જાય છે કે જેથી એમનો જે જીવનની અંદર જે અસંતોષ છે એ દૂર થાય કદાચ એમને જીવન મળે કદાચ એ જીવનનો બહુ આનંદ પ્રાપ્ત કરે અને એના માટે તે લોકો કદાચ કમાવા દ્વારા પ્રયત્ન કરતા હોય છે. એમના કુટુંબની કદાચ એ લોકો કાળજી ના લે. ઈશ્વરને જે પ્રથમ સ્થાન આપવું જોઈએ એ સ્થાન અપાય નહીં અને જે પ્રાયોરિટી આપવી જોઈએ અગ્રિમતા આપવી જોઈએ અપાય નહીં અને આખરે એમના જીવનની અંદર દુઃખ અને પુષ્કળ જાણે કે ત્રાસ એ લોકો અનુભવતા હોય છે. ઘણા લોકોની પાસે પુષ્કળ છે. મેં ઉત્તર પ્રદેશની જે એક વાત સાંભળી હતી કે એ લોકોની પુષ્કળ મિલકત હતી ને બંને ભાઈઓ આમને સામે લડ્યા અને બંને લોકો ત્યાં આગળ મૃત્યુ પામ્યા. પુષ્કળ સંપત્તિ હતી જે સંપત્તિ પણ એ અસંતોષ છે. જે ઈશ્વર જે જીવન આપે છે એ જીવન પ્રાપ્ત કરવા માટે મદદ કરતું નથી અને ઘણી વખત એ જે નાણાં અને જે કમાઈ છે એ રીતે ચાલી જાય છે કે જે કદાચ બીમારીમાં ચાલી જાય કદાચ એવા કોઈ બાબતોમાં ચાલી જાય કે જે રીતે ન જવી જોઈએ. અને પ્રભુ આ પરિસ્થિતિ દ્વારા આપણી સાથે વ્યવહાર કરે છે કે તમે મારી અગ્રિમતા જે મને પ્રથમ સ્થાન આપવું જોઈએ એ તમે આપ્યું નથી. વ્યક્તિગત જીવનમાં જે આપણે અગ્રિમતા આપવી જોઈએ પ્રભુ ઈશુને આપણે અગ્રિમતા આપવી જોઈએ, આપણા કુટુંબમાં અગ્રિમતા આપવી જોઈએ, આપણી સેવામાં જે અગ્રિમતા આપણે આપવી જોઈએ એની અંદર જ્યારે પ્રભુને નથી અપાતી ત્યારે આ પ્રકારના અસંતોષની બાબત થાય છે. બીજું આપણે ચિહ્ન જોઈએ અને એ છે પહેલો અધ્યાય અને તેની 10મી કલમ. એ આ પ્રમાણે કહે છે, હું કદાચ એની 9મી કલમથી વાંચીશ. તમે ઘણાની આશા રાખતા હતા પણ જો પરિણામે થોડું જ મળ્યું અને જ્યારે તમે તેને ગેવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું, તેનું કારણ શું? એવું સૈન્યનો દેવ યહોવા પૂછે છે. કારણ તો એ છે કે તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો અને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જળ પડી રહ્યું છે. એ માટે તમારે લીધે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની નીપજ બંધ પડી છે. વળી ભૂમિ પર પર્વતો પર અનાજ પર દ્રાક્ષારસ તેલ પર જમીનની નીપજ પર માણસો પર ઢોરઢાંક પર તારા હાથોની સર્વ મહેનત પર સૂકવણું પડે એવી મેં આજ્ઞા કરી છે. જે આખી બાબત બની અને એ આમાં જોવા જઈએ શિક્ષા. જ્યારે આ પ્રકારના ચિહ્નો થાય જે આપણે જોયા કે અસંતોષની બાબત ને જ્યારે બીજી જે પ્રકારનું જે ચિહ્ન જે આપણે જોવા મળે છે અને એ તો છે શિક્ષા. પ્રભુ જે સૂકવણું આવે ઘણી બધી બાબતો હોય જીવનની અંદર જાણે કે આપણે બહુ ઉજ્જળ હોય આપણા જીવનમાં આનંદ ના હોય જીવનની અંદર આપણી મહેનતોની ના ફળો આપણે પ્રાપ્ત કરી શકતા ના હોય આપણા કુટુંબ તરીકે આપણે આનંદ કરી શકતા ના હોય આપણા વ્યક્તિગત જીવનમાં આપણે આનંદ ના હોય અને એ જ્યારે એ શિક્ષાનું એક કારણ કહી શકાય કે ઈશ્વર એ અસંતોષ મોકલે છે અને સાથે એ શિક્ષા પણ કરે છે અને એની પાછળનું જે કારણ એ છે કે વ્યક્તિ ઈશ્વરને શોધે. જીવનની અંદર કદાચ આ સંપત્તિ અને બીજી બાબત કદાચ મહત્વની નથી પરંતુ જ્યારે આપણે ઈશ્વર પ્રત્યેની જે આપણું ધ્યાન ને પ્રથમ સ્થાન આપવાનું જ્યારે પડતું મૂકવામાં આવે એ મને થાય ત્યારે ઈશ્વર એ જે તરફ આપણું ધ્યાન ગયું છે ત્યાંથી આપણું વાળવાના માટે જે પ્રયત્નો કરે છે એમાંના આપણે જે બાબતો જોઈ અને એ દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે કે આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપણે આપીએ. બે બાબતો આપણે જોઈ ગયા અને એ જે અસંતોષ અને શિક્ષા અને પછી એનો જવાબ ઈશ્વર પોતે જ આપે છે કે એનું કયું એનું નિરાકરણ હોઈ શકે એની કઈ એની એના માટે કઈ બાબત કરવાથી જાણે કે એનું સમાધાન થાય. અને એ બાબત આપણે જોઈએ છીએ સાતમી કલમમાં. હું પાછી સાતમી કલમમાં વાંચીશું. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો, પર્વત પર જાઓ અને લાકડા લાવીને મંદિર બાંધો, અને તેથી હું રાજી થઈશ અને હું મહિમાવાન મનાવીશ, એમ યહોવા કહે છે. પ્રભુ કહે છે કે તમે આ પ્રમાણે કરો, મારું જે સ્થાન છે તમારા જીવનમાં પ્રથમ આપો, તમારા પરિવારમાં પ્રથમ આપો, તો હું રાજી થઈશ. પર્વત પર જાઓ અને લાકડા લાવીને મંદિર બાંધો, અને તેથી હું રાજી થઈશ અને હું મહિમાવાન મનાઈશ. જે બાબત પ્રભુ કહે છે, પેલા રાજી હું ખુશ થઈશ, પ્રભુ કે હું તારા પર પ્રસન્ન થઈશ. અને બીજી જે બાબત કહે છે, જે મંદિર છે એ મંદિરનો જે ખાસ હેતુ છે ઈશ્વરનો મહિમા, અને બીજી બાબત છે ઈશ્વરની હાજરી. જ્યારે મંદિર અને જે બાંધવામાં આવતું હતું જૂના કરારની અંદર મુલાકાત મંડપ હતો, અને એની અંદર જે ઈશ્વરની હાજરી એનું પ્રતીક ગણવામાં આવતું હતું, અને ઈશ્વરનો મહિમા ત્યાં આગળ હતો. એનો મતલબ એમ થાય કે આપણે ઈશ્વરને જ્યારે પ્રથમ સ્થાન આપીએ છીએ ત્યારે ઈશ્વર આપણા પર પ્રસન્ન થાય છે. બીજી જે બાબત જે છે, ઈશ્વરને મહિમા મળે છે. જ્યારે આપણે આપણા જીવનની અંદર પ્રથમ સ્થાન આપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણા પર ખુશ થાય છે અને ઈશ્વરને પ્રસન્ન છે. અને બીજી બાબત, ઈશ્વરને આપણા જીવનથી મહિમા મળે છે. આજે આપણે વિચારીએ આપણા જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે કેટલું સ્થાન આપ્યું છે. શું હજુ એવું છે કે મેં હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હજુ સ્વીકાર જ કર્યો નથી, અથવા મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે પણ જે મારે પ્રભુ ઈસુને જે સ્થાન આપવું જોઈએ એ મેં સ્થાન હજુ આપ્યું નથી, અથવા એની જે બાબતો છે બીજી બધી બાબતો એનું સ્થાન લઈ લીધું છે. પ્રભુની સેવામાં છીએ, મંદિરમાં છીએ, ત્યારે આપણો ફાળો, આપણો ભાગ કેવો હોય છે? શું એ પ્રભુના મંદિર અને પ્રભુની જે સંગત છે એને બાંધનારા હોઈએ છીએ કે પછી આપણે એને તોડનારા હોઈએ છીએ? પ્રભુ કહે છે તમારા જીવનમાં મને પ્રથમ સ્થાન આપો, હું રાજી થઈશ અને હું પ્રસન્ન થઈશ. પાછળની 12 અને 15મી કલમ સુધી આ લોકોએ કયા પ્રકારનો રિસ્પોન્સ આપ્યો, એ કયા પ્રકારનો પ્રતિભાવ આપ્યો એ એમાં લખવામાં આવ્યું છે. પહેલામાં પહેલી બાબત છે કે એ લોકો ઈશ્વરના વચનો સાંભળ્યા અને તેઓ માન્ય કર્યા. ઈશ્વરના વચનો એમને માન્ય કર્યા. 12મી કલમમાં લખવામાં આવ્યું છે, એનો જે પાછળનો ભાગ છે, સર્વ લોકોએ પોતાના દેવ યહોવાની તથા તેઓના દેવ યહોવાએ મોકલેલા હાગ્ગાય પ્રબોધકના વચનો માન્ય કર્યા અને લોકો યહોવાનો ડર રાખવા લાગ્યા. પહેલી બાબત, વચન એ લોકો માન્ય કર્યા અને એ લોકો ડર રાખવા લાગ્યા, એની આધીન થયા. બીજી બાબત, એમની ઈશ્વરની પ્રેરણા પ્રમાણે ત્યાં આગળ જે લખવામાં આવ્યું છે કે એ પ્રમાણે કે એ લોકોએ મંદિર બનાવવાની શરૂઆત કરી. એ લોકો સાથે ગ્રુપમાં મળીને, મીન્સ કે બધા સાથે મળીને એ લોકો મંદિર બનાવવાની શરૂઆત કરી. 15મી કલમમાં લખવામાં આવ્યું છે, અને દારિયાવેશ રાજાના બીજા વર્ષના 6ઠા માસની 24મી તારીખે તેઓએ આવીને પોતાના દેવ સૈન્યના દેવ યહોવાના મંદિરમાં કામ શરૂ કર્યું. આ લોકોએ પ્રભુએ કહ્યું કે આ બધા આ ચિહ્નો છે, તમે મને પ્રથમ મારું જીવનમાં સ્થાન આપો. અને આ લોકો એના અધીન થયા. એ લોકો સાથે મળીને પ્રભુનું જે મંદિર છે એ બનાવવાની શરૂઆત કરી. અને ત્યાર પછી એમના જીવનમાં પ્રભુએ કયા કયા આશીર્વાદો આપ્યા, કયા આશીર્વાદો આપવાની વાત કરી એ આપણે જોઈ શકીએ છીએ. એ બહુ ટૂંકની અંદર આપણે જોવાના છે. પહેલામાં પહેલી બાબત છે કે એમના જીવનની અંદર જે મળી કે પ્રભુએ એવું કહ્યું કે હું તમારી સાથે છું. અત્યાર સુધી તમારા જીવનમાં સંતોષ નહોતો, તમારું જીવનમાં ઘણી બધી તકલીફો હતી, તમારા ઘણી બધી તમારા કામની અંદર તમે સુકવણું હતું, તમારા જીવનની અંદર સુકાપણું હતું, પરંતુ પ્રભુ હવે એવું કહે છે કે હું તમારી સાથે છું. જ્યારે આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ છીએ ત્યારે ઈશ્વર આપણને કહે છે હું તમારી સાથે છું. પહેલો અધ્યાય અને બીજો અધ્યાય અને તેની 13મી કલમ જે આ પ્રમાણે કહે છે, મારી સાથે તમે જોશો, પહેલો બીજો અધ્યાય તેની 5મી કલમ, જ્યારે તમે મિશ્રમાંથી નીકળ્યા ત્યારે તમારી સાથે કોલ કરાર કરીને જે વચનો મેં કહ્યા તે પ્રમાણે હું તમારી સાથે છું અને મારો આત્મા તમારામાં રહે છે, તમે બિહોમાં, કેમ કે સૈન્યનો દેવ યહોવા આમ કહે છે. સૈન્યનો દેવ યહોવા એવું કહે છે કે હું તમારી સાથે છું. પહેલાં પહેલો જે આપણે પ્રભુ આશીર્વાદ આપે છે કે મારી હાજરી તમારી સાથે રહેશે, હું તમારી સાથે હોઈશ. બીજી જે બાબત આપણને જે પ્રભુના વતી શીખવા મળે છે કે હું સલાહ શાંતિ સ્થાપીશ. બીજો અધ્યાય અને તેની નવમી કલમ આ પ્રમાણે કહે છે, સેનો દેવ યહોવા કહે છે કે આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતા વિશેષ થશે અને આ સ્થાનમાં હું સલાહ શાંતિ આપીશ, એવું સેનાનો દેવ યહોવા કહે છે. પ્રભુ કહે છે કે હું શાંતિ આપીશ, મારી હાજરી તમારી સાથે રહેશે અને હું તમારામાં સલાહ શાંતિ સ્થાપીશ. તમારા જીવનમાં, તમારા દેશમાં, તમારા કુટુંબની અંદર હું શાંતિ આપીશ. પાંચમી જે બાબત કહે છે અને બીજો અધ્યાય તેની ઓગણીસમી કલમમાં એમાં લખવામાં આવે છે કે હું તમને આશીર્વાદ આપીશ. ઓગણીસમી કલમમાં આ પ્રમાણે કહે છે કે શું હજી સુધી વખારમાં બી છે? હા, દ્રાક્ષ વેલા, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈત વૃક્ષો હજી ફળ્યા નથી, આજથી હું તમને આશીર્વાદ આપીશ. એ બાબત કહે છે કે તમે મારી આજ્ઞા પાડી છે માટે હું આજથી તમને આશીર્વાદ. પહેલો આશીર્વાદ આપણે જો કે હું તમારી સાથે રહીશ, બીજી બાબત કે હું તમારામાં સલાહ શાંતિ સ્થાપીશ, અને પ્રભુ કહે છે હું તમારા આશીર્વાદ આપીશ, તમારા ખેતીમાં, તમારા કુટુંબમાં, તમારા વ્યક્તિગત જીવનની અંદર હું આશીર્વાદ આપીશ. અને જે છેલ્લી બાબત કહેવામાં આવી છે કે હું તને મુદ્રા રૂપ કરીશ, ત્રેવીસમી કલમ, હું બાવીસમી કલમથી વાંચીશ. હું રાજ્યસનો ઊંધા વાળીશ અને હું સર્વ પ્રજાઓના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભયની તરવારથી ધરણી પર ઢળી પડશે. સેનાનો દેવ યહોવા કહે છે કે તે દિવસે હે મારા સેવક ઝરુબાબેલ, શાલતિયેલના દીકરા યહોવા કહે છે કે હું તને લઈને મુદ્રારૂપ કરીશ, કેમ કે સેનાનો સૈન્યનો દેવ યહોવા કહે છે મેં તને પસંદ કર્યો છે. છેલ્લો જે આશીર્વાદમાં આપણે જોઈએ છે કે હું તને મુદ્રારૂપ કરીશ. જ્યારે પુષ્કળ ઉથલપાથળ થાય, જ્યારે રાજ્યો બધા ડગી જાય, ઘણા લોકોની સત્તાઓ ચાલી જાય, ગમે તેવી બાબતો આ પૃથ્વી પર થાય, કારણ કે પ્રભુ એવું કહે છે કે એક વખત હું પૃથ્વીને હલાવીશ. બાવીસમી કલમ કહે છે હું આકાશોને તથા પૃથ્વીને હલાવી નાખીશ, એક દિવસ હું હલાવીશ. અને એ સમયની અંદર જો આપણા માટે કોઈ સલામતનું જો કોઈ હોય તો ઈશ્વરની અંગૂઠી અથવા ઈશ્વરની આંગળીઓમાં. જ્યારે ઈશ્વર આખી સૃષ્ટિને જ્યારે હલાવે ત્યારે કોઈ સલામત જગ્યા હોય તો એ પ્રભુની આંગળી છે. અને ઈશ્વર એવું કહે છે કે હું તને મારી મુદ્રારૂપ કરીશ, ગમે તેટલી તકલીફો આવશે, પ્રશ્નો આવશે, ત્યારે હું તને સંભાળી રાખીશ. ઘણા બધા પ્રશ્નો આવશે, એ આપણા આ દેશોની અંદર એ બાબતો બની રહી છે, એ બધી શરૂઆતો થઈ ચૂકી છે, અને પ્રભુ કહે છે એ સમયની અંદર હું તને સલામત રાખીશ. અને બીજી બાબત પ્રભુ કહે છે કે મુદ્રાનો એ બીજો એ પણ એનો અર્થ છે હું તને અધિકારરૂપ બનાવીશ. પ્રભુ એક અધિકારરૂપ બનાવે છે. આજે આપણે પ્રભુના વચનમાંથી આપણે જોવા માંગીએ છીએ કે આપણે આપણા જીવનની અંદર પ્રભુનું જે વચન કહે છે કે મેં મારા જીવનમાં ઈશ્વરને અગ્રિમતા આપી છે કેમ. જ્યારે જ્યારે હું પ્રભુના ચરણો બેસું છું અને આ દેવ વાંચું છું ત્યારે પ્રભુ મારી સાથે વાત કરે છે અને ઘણી બધી બાબતો વ્યવસ્થિત કરવા માટે મદદ કરે છે. એ સમયની અંદર ઈશ્વરે આ ગવોદક દ્વારા એ ઇઝરાયલ પ્રજાની સાથે એમને વ્યવહાર કર્યો. એ જ ઈશ્વર આજે આપણી સાથે પણ વ્યવહાર કરે છે. ઘણા મંદિરો ઉજ્જળ પડેલા છે, ઘણા વ્યક્તિઓ છે પરંતુ એમના જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. એ મંદિરો છે પરંતુ પ્રભુ ઈસુ વગરના મંદિરો છે. એ લોકોને આપણે પ્રભુ ઈસુની સુવાર્તા આપવાની છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને જીતવાના છે કે જેથી તે જીવતા દેવનું મંદિર બને. આપણા ભારતની અંદર ઘણા બધા એવા લોકો છે કે એ લોકો એવા લોકોને જે પૂજા કરી રહ્યા છે કે કાં તો કદાચ ભૂતો હોય, કાં તો મૂર્તિ હોય, કાં તો ઝાડ હોય, એ લોકોને એમને સ્થાન આપ્યા છે. એ લોકોને સુવાર્તા આપવી અને એ મંદિરો જે ઉજ્જળ પડ્યા છે એની અંદર આપણો શું ફાળો છે એ આપણે વિચારીએ કે એ લોકોને આપણે સુવાર્તા આપીએ અને એ લોકોને બચાવી લેવામાં આવે અને એમના જીવનો એક આરાધનાનું, ઈશ્વર જીવતા ઈશ્વરનો આરાધનાનું એક સ્થાન બને. આપણા આ દેશમાં પણ જોઈએ છે ઘણા બધા લોકોના જીવનો ખાલી છે. જ્યારે હું બસની અંદર મુસાફરી કરી રહેલો સાઉથ ડાકોટાથી મારે જ્યારે શિકાગો આવવાનું હતું ને ત્યારે મારી સાથે એક બેન, એક છોકરી, જાણે કહી શકાય કે 11-12 જેનો કદાચ એમાં અભ્યાસ કરી રહી હશે. મેં એને પૂછ્યું, મારે એની સાથે વાત કરી હતી, તો મેં એને પૂછ્યું કે શું તું ચર્ચમાં જાય છે? તો કે હું ચર્ચમાં નથી જતી. પછી મેં એને પૂછ્યું કે તું ખ્રિસ્તી છે? તો કે ના, હું ખ્રિસ્તી નથી. પછી મેં એને એ પૂછ્યું કે તારા મમ્મી પપ્પા ખ્રિસ્તી છે? તો કે હા, મારા મમ્મી પપ્પા ખ્રિસ્તી છે. પણ એ જુવાન, એ જે બહેન છે, એ હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી. ઘણા બધા લોકો અહીં આગળ પટેલો છે, એ લોકોના હૃદય ઘણા તૂટી ગયા છે. એક બહેન એ તૂટી ગયેલા અને એ પ્રાર્થનામાં જોડાયા હતા આ ગયા શુક્રવારની અંદર, કે એમના કુટુંબ તૂટી ગયું હતું અને એમને પ્રભુ ઈસુ પર ભરોસો હતો. એ કહે છે, મારા પતિએ મને છોડી દીધો, મારા બાળકોએ મને છોડી દીધી છે અને હું એકલી પરિસ્થિતિમાં છું. અને એ પરિસ્થિતિ મને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું અને એ પરિસ્થિતિમાં જાણે કે એમના જીવનની અંદર પ્રભુ કૃપા આપે. પુષ્કળ જીવનો ખાલી છે. એકોના જીવનો જીતવામાં આવે એના માટે આપણે પ્રયત્ન કરીએ. ભારતના ઘણા બધા ગામડાઓ છે કે જ્યાં આગળ સુવાર્તા પહોંચી નથી. તો આજે આપણા માટે એક પડકાર છે કે એ લોકોના માટે આપણે ઘૂંટણ પર પડીને આંસુ સાથે એ લોકોના માટે પ્રાર્થના કરીએ કે એ લોકોને બચાવવામાં આવે. તમે એ લોકોના માટે પ્રાર્થના કરી શકો છો. તમે મિશન ફિલ્ડની તમે મુલાકાત લઈ શકો છો અને જે સેવકો, જે મિશનરીઓ, જે દુઃખ વેઠીને ત્યાં કામ કરી રહ્યા છે એ લોકોને તમે ઉત્તેજન આપી શકો છો. જે સુરજીભાઈ નામના એક વ્યક્તિ છે, જે સેવક છે, જેટલા ગામો એમણે કામ ચાલુ કર્યું, દરેક ગામની અંદર એમને સતાવણી થઈ, દરેક ગામની અંદર એમને મારવામાં આવ્યા હતા. પરંતુ આજે એ ગામોની અંદર મોટા મોટી મંડળીઓ સ્થપાઈ છે. અત્યારે એ ગામની અંદર કદાચ એ ગામના લગભગ 75% લોકો અત્યારે પ્રભુ ઈસુને ઓળખે છે. જો એમને પ્રયત્ન ના કર્યા હોત તો એ બાબત ના બની હોત. 18 જાન્યુઆરીમાં નર્મદા જિલ્લાનું એક નાની બેડવા નામનું જે ગામ હતું, ગામની અંદર મહેશ વસાવા નામના એક વ્યક્તિ હતા. તે સરપંચ હતા, તે ભાતીજી પંથના આગેવાન હતા અને તેમણે એ કોંગ્રેસના આગેવાન હોવાના કારણે એમની ટીમ તરીકે, એમના ગ્રુપ તરીકે, એક ટોળકી તરીકે એમને કેટલા લોકોના 4-5 વ્યક્તિ એમને ખૂન કર્યા હતા. પરંતુ એક સેવક, બહુ સામાન્ય સેવક પરંતુ બહુ પ્રભુને પ્રેમ કરનાર, એમને જેની સુવાર્તા આપી. 18 જાન્યુઆરી એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો. જ્યારે 40 દિવસના ઉપવાસ હતા ત્યારે એ વ્યક્તિએ 40 દિવસના ઉપવાસ કર્યા હતા. તેઓ અમારી ત્યાંની એક નાની જે તાલીમ ચાલે છે ત્યાં આગળ તેઓ આવેલા અને એ જે સેવકની સાથે તેઓ ભાગ લીધો એમને. અને અત્યારે એમનું જે જીવન છે એ લોકોને જીતવા માટે એનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની જે બહેન છે એ તાંત્રિક વ્યક્તિ કહેવાય, તેના જે પ્રમાણે એ લોકો ભૂતોની પૂજા કરનાર અને એ પ્રકારના તાંત્રિક હતી બહેન, એ બહેનને પણ સુવાર્તા આપવામાં આવી અને બહેને પણ પ્રભુને જીવન સોંપ્યું. અને આ ભાઈએ જીવન સોંપ્યું એની પહેલાં, એના પછી એક અઠવાડિયામાં એમણે એમના ઘરનું શુદ્ધિકરણ કર્યું. જે મંદિરોની અંદર ભૂતોની પૂજા થાય છે, જે શરીરરૂપી મંદિરોની અંદર ભૂતોને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ વ્યક્તિ ત્યાં ગઈ અને એને સુવાર્તા આપી અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના કરનારું એક મંદિર બન્યું છે, એક પ્રભુની આરાધના કરનાર લોક બન્યા છે. પ્રભુએ આપણે આ જગ્યા પર લાવ્યા છે અને એના માટે ઈશ્વરનો ખાસ ઈરાદો છે. ઈશ્વરના વચનના પ્રકાશમાં આપણે વિચારીએ કે શું મેં મારા જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું છે? શું એને અગ્રિમતા પ્રથમ આપીને ચાલું છું? શું મારા જીવનમાં જે ચિહ્નો પ્રભુના વચન પ્રમાણે બન્યા છે શું એ પ્રમાણે બની રહ્યા છે? પ્રભુ આપણે લાલ લાઇટ બતાવી રહ્યા છે કે આપણે એ બાબતો સબદે આપણે સમાધાન કરીએ અને એનો ક્રમ વ્યવસ્થિત કરીએ. અને પ્રભુ કહ્યું છે, હું તમને આશીર્વાદ આપીશ, હું તમારી સાથે રહીશ. પ્રભુ કહે, હું તમને શાંતિ આપીશ. અને પ્રભુ કહે છે, હું તમારી દરેક બાબતોમાં તમારા આશીર્વાદ આપીશ, તમારા પરિવારોમાં, તમારી કાર્યોની અંદર. અને પ્રભુ એ પણ કહ્યું છે કે હું તને સલામત રાખીશ. હું જે બાબત કહી રહ્યો છું કે ઈશ્વર આપણા માટે મહત્વના છે. જીવનની અંદર આપણે અઘરા પરિસ્થિતિ પસાર થવાનું થાય ત્યારે પણ પ્રભુ એવું કહે છે, હું તમારી સાથે છું. જે ફક્ત ઘણા લોકો જે બાબત કહેવામાં આવે છે કે તમને આશીર્વાદો જ મળશે, તકલીફો નહીં મળશે, એ બાબત હું કહેવા નથી માગતો. પણ હું એ બાબત કહેવા માગુ છું કે એવી પરિસ્થિતિની અંદર પ્રભુ કહે છે કે હું તમને મારી વીંટી સમાન કરીશ, મારી મુદ્રા રૂપ કરીશ, હું તમને સંભાળીશ. અને એ આપણા વ્યક્તિગત જીવનના માટે એક આ વચન છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજેશન પર બિરાજમાન અમારા સ્વર્ગીય પ્રભુ, માન મહિમા અને ગૌરવ અમે તમને આપીએ છીએ. આ પૃથ્વી પર પ્રભુ તમે અમને જીવન આપ્યું અને પ્રભુ તમે અમને તમારી ઓળખ આપી, પ્રભુ તમારું નામ તમે અમને આપ્યું, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાં તમારો જે ખાસ હેતુ છે, તમારો જે ઈરાદો છે, એ ઈરાદો પૂરો કરવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપો. પ્રભુ અમારા જીવનમાં તમને પ્રથમ સ્થાન આપવાને માટે અમે તમારી સહાય માગીએ છીએ. પ્રભુ અમારા જીવનમાં કદી કોઈ બીજી બાબત પ્રભુ તમારું સ્થાન ન લઈ લે, તેના માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, તમારા જે વચનો છે કે તમે અમને જે સાથે રહેવાનું વચન આપ્યું છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમને શાંતિ આપો છો, પ્રભુ તમે અમને શરણભંગુર જીવનમાં પ્રભુ તમે જેમને તારણની ખાતરી આપો છો, શાંતિ આપો છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને પ્રભુ ગમે તે પરિસ્થિતિની અંદર તમે અમને સલામત રાખો છો. તમારા વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઘણા બધા વ્યક્તિઓના જીવનો પ્રભુ નાશમાં જઈ રહ્યા છે. આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમને જે બોજ છે, જે આત્માઓ બચાવવાના માટે જે સ્તંભ પર તમે જે રક્ત વહેવડાવ્યું છે પ્રભુ, એ બોજને પ્રભુ અમે સમજીને અમે તમારા સાથે તમારા કાર્યના ભાગીદાર બનીએ પ્રભુ, તેના માટે તમે અમને કૃપા આપો. અમે અમારા જીવનો તમારા પવિત્ર હાથમાં મૂકીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમેન.
આપણે ઈશ્વર પિતાનો અને રાજેશભાઈનો ખાસ આભાર માનીએ છીએ જે બે વચનોને માટે આપણે આ જીવનો તપાસીએ. જે કામ ઈશ્વરે આપણને આપ્યું છે હગાઈના સમયમાં, જે ઇસ્રાયેલ પ્રજાને કામ આપેલું, કદાચ ને આપણે ત્યાંથી પાછી પીછેહટ કરી હોય, તો ફરીથી ઈશ્વરની વાણી સ્વીકારીએ અને ઈશ્વરની વાણી સ્વીકારીને પાછા ઈશ્વર જે કામ આપણને આપ્યું છે તે કરીએ, અને પછી જે આશીર્વાદો ઈશ્વર આપણા માટે રાખી મૂક્યા છે એ આશીર્વાદો જરૂર પ્રભુ આપણને આપશે, એની પ્રભુ તમને ખાતરી આપે છે. આપણે ઊભા થઈએ અને ઈશ્વરની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ, અને ત્યાર પછી છેલ્લો આશીર્વાદ માંગવામાં આવશે. ઓ આકાશ મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસની મારી રોટલી આજ મને આપો, જેમ મારા ઋણને માફ કર્યા છે તેમ તમારા ઋણને માફ કરો, અમને પરીક્ષામાં લાવો